એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક, એમ કહીએ ને કે એક બહુ જ પાયાના અને અગત્યના મુદ્દા પર વાત કરવાના છીએ. આપણી ચર્ચાનો આધાર છે વિદ્વાન વિવેચક જયંત કોઠારીનો લેખ સાહિત્યિક તથ્યોની માવજત.
હા, આ મૂળ તો એમણે 1985માં પૂના ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું ને એમાં અધ્યક્ષ તરીકે આપેલું વક્તવ્ય છે.
બરાબર. તો આ ચર્ચાનો મુખ્ય સવાલ એટલે કે કેન્દ્રવર્તી વિચાર એ છે કે સાહિત્યનું વિવેચન કરતી વખતે કે પછી સાહિત્યનો ઇતિહાસ લખીએ ત્યારે હકીકતો એટલે કે તથ્યો એ કેટલી મહત્વની છે. શું કાલ્પનિક સાહિત્યની વાત હોય તો પણ નક્કર તથ્યોની ચકાસણી કરવી પડે?
હા, આ બહુ મોટો પ્રશ્ન છે.
આપણે કોઠારીજીએ જે ચિંતાઓ વ્યક્ત કરી છે, એમણે જે સરસ ઉદાહરણો આપ્યા છે અને ગુજરાતી સાહિત્યના અભ્યાસને વધુ નક્કર, વધુ સંગીન બનાવવા માટે જે સૂચનો કર્યા છે, એના પર આજે ઊંડાણથી વાત કરીશું.
ચાલો શરૂ કરીએ.
કોઠારીજી શરૂઆત તો બહુ વિનમ્રતાથી કરે છે, પણ તરત જ એક સાચા વિવેચકનો ઊંચો આદર્શ આપણી સામે મૂકી દે છે.
હા,
એમના મતે સાચો વિવેચક એટલે જે પોતાની મૌલિક દ્રષ્ટિથી, પોતાની સૂઝથી સાહિત્ય વિચારના નવા રસ્તા ખોલે.
બરાબર. પણ એમને થોડો ખેદ છે કે પહેલા જેવા આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર કે રામનારાયણ પાઠક જેવા મૌલિક વિચારકો હતા,
હા,
એની સરખામણીમાં અત્યારનું ગુજરાતી વિવેચન જાણે થોડું પરોપજીવી જેવું થઈ ગયું છે.
પરોપજીવી
એટલે
કે પશ્ચિમના જે સાહિત્યક વિચારો છે એના પર બહુ વધારે આધાર રાખતું. કોઠારીજી કહે છે કે આના લીધે આપણા વિવેચનની પોતાની કોઈ સ્થિર ભૂમિકા નથી બની રહી.
અચ્છા.
એક બાજુ પશ્ચિમમાં સતત નવી નવી વિચારધારાઓ આવતી રહે છે અને બીજી બાજુ આપણું વિવેચન એટલું બધું શાસ્ત્રીય અને આમ કહીએ તો ટેકનિકલ થતું જાય છે કે સામાન્ય વાચક એનાથી કપાઈ રહ્યો છે. જાણે એ ખાલી નિષ્ણાતોની જ વાત હોય.
બરાબર.
અને પેલી બીજી વાત પણ એમણે નોંધી છે ને, પુસ્તકો વિશે.
હા, એ પણ ગંભીર વાત છે. કહે છે કે સાહિત્ય અકાદમીની મદદથી પુસ્તકો તો ઘણા છપાય છે વિવેચનના, પણ ઘણામાં તો કોલેજના પ્રોફેસરોની ક્લાસ નોટ્સ જેવું જ હોય છે, બીજું ખાસ કંઈ નહીં. અને વિચિત્ર સ્થિતિ એ છે કે પુસ્તકો વધુ છપાય છે પણ વેચાતા ઓછા જાય છે. બજાર તૂટી રહ્યું છે.
એવું કેમ?
કારણ કે કોલેજોમાં ભાષા સાહિત્ય ભણનારા ઓછા થયા છે, લાઇબ્રેરીઓ પાસે પૈસા ઓછા છે એટલે પુસ્તકો ખરીદાતા નથી, છાપા મેગેઝિનનો ટેકો પણ પહેલા જેવો નથી રહ્યો. આ બધું મળીને વિવેચન માટે એક કટોકટી જેવી સ્થિતિ છે એવી ચિંતા કોઠારીજી કરે છે.
જો કે તેઓ સાવ નિરાશ નથી થયા એવું લાગે છે, કંઈક આશા જેવું પણ વ્યક્ત કરે છે.
હા, એમને લાગે છે કે કદાચ આજે વધારે પડતો ફુગાવો છે એ શમી રહ્યો હોય અને ભવિષ્યમાં વિવેચન વધુ ગંભીર રીતે શાંત પ્રભાવે આગળ વધે.
પણ એ પડકારો તો સ્વીકારે જ છે. ટીવી, કમ્પ્યુટર આ બધા સમૂહ માધ્યમો આવ્યા પછી સાહિત્ય સામે નવા સવાલો તો છે જ.
બરાબર. પરદેશી પ્રભાવ અને આપણી પોતાની ઓળખનો સવાલ, સાહિત્ય અને સમાજનો શું સંબંધ છે, શિક્ષણ વધ્યું પણ સાહિત્યનું શિક્ષણ કેવું હોય, આવા ઘણા મુદ્દા છે.
પણ આ બધા મુદ્દાઓને હાલ પૂરતા બાજુ પર રાખીને તેઓ એક ચોક્કસ ખૂબ જ પાયાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
હા, અને એ છે તથ્યોનું મહત્વ.
બરાબર. કૃતિલક્ષી વિવેચનમાં પણ તથ્યો કેટલા જરૂરી છે. આજકાલ તો એવું બહુ ચાલ્યું છે ને કે કૃતિ પોતે જ સર્વસ્વ છે, એને સમજવા બહાર જોવાની જરૂર નથી.
હા, કૃતિને જ કેન્દ્રમાં રાખો. પણ કોઠારીજી આ વાત સામે સવાલ ઉઠાવે છે.
શું કહે છે?
એમનું કહેવું છે કે તમે ગમે તેટલો દાવો કરો કે મારે કૃતિ બહારની કોઈ હકીકત સાથે લેવા દેવા નથી, પણ એ હકીકતો ક્યાંક ને ક્યાંક તમારા મનમાં તો પડેલી જ હોય છે અને જાણીએ અજાણીએ તમારા અર્થઘટન પર અસર કરે જ છે. આ વાત સમજાવવા માટે એમણે કાંતના કાવ્ય ઉપહારનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે.
હા, પેલું બળવંતરાય ઠાકુરને અર્પણ કરેલું કાવ્ય, એની છેલ્લી પંક્તિઓ છે, અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં, ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં.
બરાબર. હવે જો કોઈ વિવેચકને પેલી પાછળની વાત ખબર હોય કે કાંતે ધર્મ બદલ્યો અને પછી બળવંતરાય સાથે એમના સંબંધો બગડ્યા હતા, તો એ પેલું ગમે તોનો અર્થ શું કરશે?
કદાચ એમ સમજે કે કાંત ગુસ્સામાં, રીસમાં કહે છે કે તારી મરજી હોય તો સ્વીકારજે, જાણે સંબંધ તૂટવાનો ઇશારો અહીં જ છે.
બરાબર. પણ કોઠારીજી તરત તથ્ય રજૂ કરે છે. આ કાવ્ય લખાયું ક્યારે? 1891માં અને કાંતે ધર્મ પરિવર્તન ક્યારે કર્યું? 1900માં.
ઓહો, 9 વર્ષ પછી.
હા, અને સંબંધો તો એ પછી બગડ્યા. તો 1891ની કવિતામાં 1900 પછીની સ્થિતિનો સંકેત કેવી રીતે હોય? આ તો તથ્ય દોષ કહેવાય.
કરું.
ગમે તોનો સીધો સરળ અર્થ એ જ થાય કે જો તને રૂચે, પસંદ પડે તો. કારણ કે કાવ્ય પોતે તરલ ભાવોવાળું છે. જુઓ, એક નાનકડી તારીખની ચોકસાઈથી આખા અર્થઘટનનો કેવો ફરક પડી જાય છે.
ખરેખર. અને બીજું ઉદાહરણ તો એનાથી પણ વધારે પ્રખ્યાત છે, પેલું સારસવાળું, કાંતના જ કાવ્ય વત્સલના નયનોમાં.
હા, પેલી પંક્તિ, નિર્મલ સ્નેહ સરોવર સારસ યુગ્મ સમા પરિપૂર્ણ દયારસ.
મોટાભાગના વિવેચકો, ખુદ બળવંતરાય ઠાકોર પણ, જેમણે કાંતમાળાનું સંપાદન કર્યું, એ લોકો સારસ એટલે પેલું પક્ષી, ક્રેન, એવો જ અર્થ કરતા હતા.
હા, વર્ષો સુધી એ જ અર્થ ચાલ્યો. પણ પછી ભૃગુરાય અંજારિયા જેવા કોઈક ઝીણવટ ભર્યા સંશોધકે શોધી કાઢ્યું અને કોઠારેજી એને ટેકો આપે છે કે કાંતે પોતે એક પત્રમાં આ કાવ્ય વિશે લખતી વખતે અંગ્રેજી શબ્દ લીલીઝ વાપર્યો હતો.
લીલીઝ એટલે કમળ.
હા, અને સંસ્કૃતમાં સારસ શબ્દનો એક અર્થ કમળ પણ થાય છે. હવે જરા કલ્પના કરો, પ્રિયતમાની આંખો કેવી છે, જાણે નિર્મળ સ્નેહના સરોવરમાં ખીલેલા બે કમળ જેવી.
વાહ, કેટલું સુંદર ચિત્ર.
બરાબર ને? પણ ખોટા અર્થઘટનને લીધે આપણે આ સૌંદર્યને સમજતા જ નહોતા. એક શબ્દનો સાચો અર્થ મળ્યો અને આખી કલ્પના જ બદલાઈ ગઈ.
અદ્ભુત. અને પેલું ત્રીજું ઉદાહરણ પણ રસપ્રદ છે, મધ્યકાલીન કૃતિ કર્પૂર મંજરીનું.
હા, એમાં પેલો પ્રસંગ આવે છે કે નાયકની માં એને ઝેરના લાડુ ખવડાવે છે. હવે સંપાદક હતા ડૉક્ટર સાંડેસરા, એમને આ વાત બહુ અપ્રતિતિકર લાગી કે માં પોતાના દીકરાને ઝેર કેમ આપે.
સ્વાભાવિક છે એવું લાગે.
પણ કોઠારીજી ધ્યાન દોરે છે કે મૂળ કૃતિમાં માતા માટે શબ્દ કયો વપરાયો છે? મંત્રે.
મંત્રે,
હા, આ રાજસ્થાની પરંપરાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે અપર માતા, એટલે કે સાવકીમાં.
ઓ, અચ્છા, એટલે આખો સંદર્ભ જ બદલાઈ ગયો.
બિલકુલ. આ એક તથ્ય ખબર પડતા જ પેલી અપ્રતિતિ કરતા દૂર થઈ જાય છે. આ બધા ઉદાહરણોથી કોઠારીજી એ જ સાબિત કરવા માંગે છે કે ભાઈ, કૃતિને સમજવા માટે જો જરૂર પડે તો કૃતિની બહારના તથ્યો, ભાષાના, ઇતિહાસના, સંસ્કૃતિના કે પછી લેખકના જીવનના, એનો આધાર લેવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. એનાથી આપણી સમજ વધુ સાચી, વધુ નક્કર અને વધુ સમૃદ્ધ બને છે. એનાથી ભાગવાની જરૂર નથી.
મતલબ કે તથ્યોનો ઉપયોગ કૃતિને વધુ સારી રીતે ઉઘાડવા માટે કરવાનો છે, એને અવગણવા માટે નહીં. અને આજે હકીકતનિષ્ઠ અભિગમ છે એના માટે તેઓ ભૃગુરાય અંજારિયાને આદર્શ ગણે છે.
હા, બરાબર. ભૃગુરાએ કાંત વિશે કે પછી બાળાશંકર કંથારિયા, જે ક્લાંત કવિ તરીકે ઓળખાયા, એમના વિશે જે સંશોધન કર્યું એમાં ખાલી હકીકતો ભેગી નહોતી કરી, પણ એ હકીકતોના મૂળ સુધી ગયા હતા. જેમ કે કાંતે સ્વીડનબર્ગનું તત્વજ્ઞાન વાંચ્યું, એ તો શોધ્યું, પણ એ સ્વીડનબર્ગ હતા કોણ, એમનો પ્રભાવ કેવો હતો, એ બધું શોધીને કાંતના ધર્માંતરને એક સાચા પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. અને ક્લાંત કવિના કિસ્સામાં તો એમના નામે ચડી ગયેલા કાવ્યો ખરેખર એમના જ છે કે બીજા કોઈના, એ નક્કી કરવા માટે તો એમણે શું શું નથી ફેંદ્યું. જૂના સામયિકો, પુસ્તકો, સમકાલીનોના સગાવહાલા, અવસાન નોંધો, બધું જ તપાસ્યું.
બાપરે, બહુ મહેનત માંગી લેવું કામ.
હા, પણ આવી મહેનત અને આવી તથ્યનિષ્ઠાને કારણે જ તેઓ બાળાશંકરની ભાષા, એમના છંદ, એમના વિચારો, એમની શૈલી, એ બધાની ચાવીઓ પકડી શક્યા.
અને આજે તથ્યોની ચોકસાઈની સમસ્યા છે એ માત્ર આધુનિક સાહિત્ય પૂરતી નથી, કરું ને, મધ્યકાલીન સાહિત્યમાં તો આનાથી પણ વધારે ગૂંચવાળા હશે.
ઓહો, એમાં તો બહુ જ વધારે. કોઠારીજી કહે છે કે એમને પોતાને સાહિત્યકોશનું કામ કરતી વખતે ખબર પડી કે આપણી જે પ્રચલિત માહિતીઓ છે મધ્યકાળ વિશે, એમાં કેટલી બધી ભૂલો અને ગેરસમજો ભરેલી છે.
દાખલા તરીકે,
જેમ કે ઇન્દ્રાવતી નામના એક કવિ, બધા એમને સ્ત્રી કવિ માનતા હતા, પણ હકીકતમાં એ કોણ હતા ખબર છે?
કોણ?
પ્રણામી સંપ્રદાયના સ્થાપક પ્રાણનાથ સ્વામી. એમનું કવિ તરીકેનું નામ હતું ઇન્દ્રાવતી. અને એમણે તારમસાગર જેવો મોટો દળદાર ગ્રંથ લખ્યો છે જેની આપણા સાહિત્યના ઇતિહાસોમાં ભાગ્ય જ નોંધ લેવાય છે.
ઓહો, આ તો મોટી વાત કહેવાય.
બીજું ઉદાહરણ છે ગોપાલદાસ વ્યાસવાળાની કૃતિ પ્રાકટ્ય સિદ્ધાંત. એને બધા એક સ્વતંત્ર કૃતિ માનતા હતા, પણ ખરેખર તો એ ગોકુલેશ્વર શાબ્દિક ક્રીડા કલ્લોલ નામનો એક બહુ મોટો ગ્રંથ છે. એનો ખાલી પહેલો તરંગ, પહેલો ભાગ છે.
અચ્છા,
મધ્યકાળમાં તો આવું બધું બહુ જ થાય. એક જ નામના ઘણા કવિઓ હોય, એક જ કવિના અલગ અલગ નામ હોય, કવિઓ પોતાના નામ શ્લેષમાં કે પર્યાયમાં ગૂંથી દે, રચનાની સાલવારી સાંકેતિક શબ્દોમાં આપે. આ બધું ઉકેળવું બહુ અઘરું પડે.
હા, એ તો છે.
એટલે કોઠારીજી કહે છે કે આમાંથી રસ્તો કાઢવા માટે ખૂબ બધી પ્રમાણભૂત સામગ્રી એકઠી કરવી પડે અને પછી વૈજ્ઞાનિક પદ્ધતિથી પુલના કરીને તારણો કાઢવા પડે.
કોઠારીજી તો એવું પણ કહે છે ને કે કોષનું કામ કર્યા પછી મધ્યકાલીન સાહિત્ય વિશે એમની પોતાની સમજ પણ બદલાઈ ગઈ.
હા, બિલકુલ. પહેલા એમને એમ લાગતું કે જૈન સાહિત્યની બહુ ઉપેક્ષા થઈ છે, પણ પછી કામ કરતા સમજાયું કે અરે, જૈન સાહિત્ય સિવાય પણ કેટલું બધું છે. વૈષ્ણવ સંપ્રદાયોનું સાહિત્ય, ભજનીકો અને સંત કવિઓ, ખોજા અને ઇસ્માઇલી પીરો અને સંતો જેમ કે ઇમામ શાહ, સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ જેમ કે રવિ સાહેબ, આવા તો કેટલાય પ્રવાહો અને કવિઓ છે જેમને આપણા સાહિત્યના ઇતિહાસમાં પૂરતું સ્થાન કે ન્યાય મળ્યા જ નથી. કેમ? કારણ કે એમની સામગ્રી સુધી, એમના તથ્યો સુધી આપણે પહોંચ્યા જ નથી.
એટલે કે તથ્યોની સાચી માવજત થાય, એમને શોધીને વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો સાહિત્યનો આખો ઇતિહાસ કદાચ નવેસરથી લખવો પડે.
ચોક્કસ. અને આ વાત માત્ર મધ્યકાળને જ લાગુ નથી પડતી.
હા, કોઠારીજી સ્પષ્ટ કહે છે કે અર્વાચીન સાહિત્યમાં પણ તથ્યોની ચોકસાઈના પ્રશ્નો તો છે જ. એમણે નાટ્યકાર બટુભાઈ ઉમરવાડિયાનું જ ઉદાહરણ આપ્યું.
હા, શું હતું એ?
એમના વિશે ખાલી એક નાનકડી નોંધ લખવા બેઠા તો એમને 10-12 જગ્યાએ માહિતીમાં ગરબડ લાગી. જન્મ મૃત્યુની સાલ, પુસ્તકોના સાચા નામ, એ ક્યારે છપાયા, એમનું તખલ્લુસ શું હતું, બધું જ શંકાસ્પદ.
અરે,
અને નવાઈની વાત તો એ કે લેખક પોતે પણ પોતાના પુસ્તકનું નામ ક્યારેક અલગ રીતે લખે, જેમ કે મત્સ્યગંધા અને ગાંગે એવું સાચું શીર્ષક હોય પણ લેખક એને ટૂંકાવીને લખે. કોઠારીજી એટલે જ હકીકતની પૂરેપૂરી ચોકસાઈ પર બાર મૂકે છે.
બરાબર. અને આ જ મુદ્દા પરથી તેઓ આપણા આખા વિદ્યાજગત સામે એક મોટો મૂળભૂત સવાલ ઉઠાવે છે. આવું શા માટે બને છે? કેમ આપણે ત્યાં શાસ્ત્રશુદ્ધ ચોક્કસ માહિતી આપવાનું બનતું નથી?
હા, શું કારણો આપે છે?
એ ઘણા કારણો ગણાવે છે. એક તો હકીકતોની ચોકસાઈ માટેનો આપણો આગ્રહ જ ઓછો છે. બીજું, કઈ વાત ખરેખરી હકીકત છે અને કયું આપણું અનુમાન છે, એ બેને અલગ રાખવાની સભાનતા નથી.
હા, એ બધું ભેળસેળ થઈ જાય.
બરાબર. પછી માહિતી રજૂ કરવાના કોઈ ચોક્કસ સ્થાપિત ધારાધોરણો નથી. કોઈ એક રીતે લખે, કોઈ બીજી રીતે. અને જો કોઈ ભૂલ ખબર પડે તો એને સુધારવાની તત્પરતા પણ નથી દેખાતી. અને સૌથી મોટી વાત, જે પાયાની સાધન સામગ્રી જોઈએ, જેમ કે સારા કોષ, સૂચિઓ, સંદર્ભ ગ્રંથો, એનો જ અભાવ છે.
તેઓ મદ દેસાઈ કે કેકા શાસ્ત્રી જેવા વિદ્વાનોના કામને બિરદાવે છે જેમણે જાતે બધી સામગ્રી તપાસીને કામ કર્યું છે.
હા, એમની મહેનતની કદર કરે છે, પણ સાથે સાથે એ પણ ઇશારો કરે છે કે એમના કામમાં પણ ક્યારેક માહિતી રજૂ કરવાની પદ્ધતિમાં ગૂંચવણ ઊભી થઈ શકે છે.
જેમ કે?
જેમ કે શાસ્ત્રીજીની હાથપ્રતોની યાદી હોય તો એમાં ક્યારેક એક કવિના નામે બધી કૃતિઓ આપી હોય અને પછી છેલ્લે એક નોંધ મારી હોય કે આમાંથી અમુક કૃતિઓ તો બીજા કોઈ કવિની છે, હવે આનાથી સંશોધક મૂંઝાઈ જાય.
ખરું.
અથવા મુનિ પુણ્ય વિજયજીના સંગ્રહની સૂચિ છે, એના મૂળમાં કર્તાની ઓળખ નહોતી આપી, પણ પછીથી કોઈકે 12 એ ઓળખ ઉમેરી દીધી. આનાથી પણ ગેરસમજ થઈ શકે. એટલે કોઠારીજી સવાલ પૂછે છે, હકીકતોની ચોકસાઈ માટેનો આપણો આગ્રહ ઓછો પડે છે કે હકીકતો સાથે કામ પાડવાની પદ્ધતિની તારીમ આપણામાં ખૂટે છે?
આ બહુ વિચારવા જેવો સવાલ છે.
અને આ ટીકા ખાલી વ્યક્તિગત વિદ્વાનો પૂરતી નથી, સંસ્થાઓને પણ લાગુ પડે છે. એમણે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ નરસિંહરાવ પર અંગ્રેજીમાં પુસ્તિકા બહાર પાડેલી, એમાં માહિતીની અધૂરપ અને ભૂલોનું ઉદાહરણ આપ્યું છે. ગુજરાતના સારસ્વતો જેવા પરિષદના ગ્રંથમાં પણ લેખકો વિશે માહિતી આપવાના ધોરણોમાં એક સૂત્રતા નથી એવું બતાવ્યું છે. એટલે જ એમનો આગ્રહ છે કે સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી જેવી આપણી મુખ્ય સંસ્થાઓએ આ બાબતમાં પહેલ કરવી જોઈએ.
શું કરવું જોઈએ એમના મતે?
એમણે માહિતી રજૂ કરવાના સ્પષ્ટ, શાસ્ત્રીય અને બધાને માટે સરખા ધોરણો, જેને એ પ્રણાલિકાઓ કહે છે, એ સ્થાપિત કરવા જોઈએ અને એનું પાલન પણ કરાવવું જોઈએ.
તો આ બધી સમસ્યાઓ તો આપણે જોઈ, પણ શું કોઠારીજી આમાંથી બહાર નીકળવાના કોઈ રસ્તા, કોઈ ઉકેલ પણ સૂચવે છે?
હા હા, બિલકુલ. તેઓ કેટલાક બહુ નક્કર અને વ્યવહારુ સૂચનો કરે છે. પહેલું તો સાવ પાયાની પણ બહુ અગત્યની વાત, છાપકામની શુદ્ધિ અને જોડણી.
હા, એ તો બહુ મોટી સમસ્યા છે.
એમને બહુ દુઃખ છે કે પરબ જેવા સારા ગણાતા સામયિકોમાં કે પછી પરિષદ અને અકાદમીના પોતાના પ્રકાશનોમાં પણ અસંખ્ય છાપભૂલો જોવા મળે છે.
ખરું છે.
અને જોડણી વિશે તો એમણે બહુ જ, આમ કહીએ તો, ક્રાંતિકારી સૂચન કર્યું છે.
ક્રાંતિકારી? શું સૂચન છે?
તેઓ સૂચવે છે કે ગુજરાતી જોડણીમાંથી રસ્વ ઈ અને દીર્ઘ ઈ અને રસ્વ ઉ અને દીર્ઘ ઉ આ ભેદ જ કાઢી નાખવો જોઈએ.
શું વાત કરો છો? આખો ભેદ જ કાઢી નાખવાનો?
હા, એમના મતે આના નિયમો એટલા બધા ગૂંચવાડા ભરેલા છે, એના અપવાદો એટલા બધા છે કે વ્યવહારમાં ભાગ્યે જ કોઈ એનું સુસંગત રીતે પાલન કરી શકે છે.
વાત તો સાચી છે.
જો આ ભેદ જ નીકળી જાય તો લખવાનું કેટલું સરળ થઈ જાય, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કેટલો સમય અને શ્રમ બચે. તેઓ એ પણ નોંધે છે કે ડૉક્ટર હરિવલ્લભ ભયાણી અને કે શાસ્ત્રી જેવા મોટા ગજાના વિદ્વાનો પણ શરૂઆતમાં આ વિચાર સાથે અમુક અંશે સહમત હતા, જો કે ફૂટનોટમાં લખ્યું છે કે ડૉક્ટર ભયાણે પછીથી અસંમત થયા હતા.
વાહ, આ તો ખરેખર બહુ મોટો સુધારો કહેવાય જો થાય તો. બીજું શું કહે છે?
બીજો મુદ્દો છે ભૂલ સુધારવાની તત્પરતાનો. માનો કે કોઈ પુસ્તક છપાઈ ગયું અને પછી ખબર પડી કે એમાં કોઈ ગંભીર ભૂલ રહી ગઈ છે, તો શું કરવું જોઈએ?
એ ભૂલ સુધારવી જોઈએ.
હા, સંસ્થાએ કે પ્રકાશકે એ ભૂલ સ્વીકારીને કાં તો પુસ્તક પાછું ખેંચી લેવું જોઈએ અથવા ઓછામાં ઓછું એક સુધારા પત્રક સાથે આપવું જોઈએ. પણ આપણામાં આવું તરવાની ઉદાસીનતા જોવા મળે છે.
હા, એવું ઓછું બને છે.
કોઠારીજી ગાંધીજીનો દાખલો આપે છે. એમણે એકવાર કોઈક નબળો અનુવાદ થયેલો જોયો તો એની બધી નકલો બાળી નંખાવી હતી.
બાપરે.
અને પોતાનો અનુભવ પણ કહે છે. ભૃગુરાય અંજારિયાના પુસ્તકમાં એમના પિતાના નામની છાપ ભૂલ રહી ગયેલી. કોઠારીજીએ આગ્રહ કર્યો તો પ્રકાશકે બધી નક્કલોમાં સુધારેલી કાપલી ચોંટાડીને આપી. આવી નાની નાની ચોકસાઈઓ વિદ્યાકીય કાર્યની ગુણવત્તા અને પ્રામાણિકતા માટે બહુ જરૂરી છે.
બિલકુલ. અને છેલ્લે પેલી સૌથી મહત્વની વાત, પાયાના જ્ઞાન સાધનો ઊભા કરવાની, જેની ઉણપની વાત આપણે શરૂઆતમાં કરી હતી.
હા, એના માટે તેઓ ભૃગુરાય અંજારિયાએ જે ત્રણ પ્રાથમિકતાઓ ગણાવી હતી એને ફરી યાદ કરાવે છે.
કઈ ત્રણ?
પહેલું, ગુજરાતી ભાષાનો એક સાચો વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયેલો કોષ. બીજું, એક એવી સંપૂર્ણ લાઇબ્રેરી જ્યાં બધા જ ગુજરાતી પુસ્તકો અને સામયિકોની પહેલી આવૃત્તિ સચવાયેલી હોય. અને ત્રીજું, જે જૂના, ખાસ કરીને 19મી સદીના પુસ્તકો છે એમનું મૂળ સ્વરૂપમાં યથાતથ પુનર્મુદ્રણ થાય.
આ ત્રણ તો ભૃગુરાયની વાત થઈ, કોઠારીજી પોતે આમાં કંઈ ઉમેરે છે?
હા, કોઠારીજી એમાં બીજા કેટલાક મહત્વના સાધનો ઉમેરે છે, જેમ કે મધ્યકાલીન હસ્તપ્રતોની માત્ર યાદીઓ નહીં પણ વર્ણનાત્મક સૂચિઓ, ડિસ્ક્રિપ્ટિવ કેટલોગ્સ, જેમાં દરેક હસ્તપ્રત અને કૃતિ વિશે વધુ વિગતો હોય, કવિ, રચનાકાળ, વિષય, લિપિ, સ્થિતિ વગેરે. પછી મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યની વિસ્તૃત સંદર્ભ સૂચિઓ, બિબ્લિયોગ્રાફીઝ, જેથી કોણે કયા વિષય પર શું કામ કર્યું છે એની જાણકારી મળે અને એકનું એક કામ ફરી ફરી ન થાય. તેઓ પ્રકાશ વેગડની મધ્યકાલીન સૂચિની પ્રશંસા પણ કરે છે.
અચ્છા.
પછી જે ગંભીર વિદવત્તાપૂર્ણ પુસ્તકો હોય એના અંતે શબ્દો, નામો, સ્થળો વગેરેની સૂચિ, ઇન્ડેક્સ આપવાનો રિવાજ પાડવો જોઈએ. એનાથી માહિતી શોધવી સહેલી બને.
હા, એ બહુ ઉપયોગી થાય.
અને છેલ્લે, જૂના પુસ્તકો કઈ કઈ લાઇબ્રેરીઓમાં ઉપલબ્ધ છે એ બતાવતી સંકલિત યાદીઓ, યુનિયન કેટલોગ્સ તૈયાર થવી જોઈએ.
એટલે આ બધા સાધનો જો તૈયાર થાય
તો સંશોધકોનો કેટલો બધો સમય અને શ્રમ બચી જાય, પુનરાવર્તન ટાળી શકાય અને સાહિત્યનો ઇતિહાસ લખવો હોય કે સાહિત્યકોષ જેવું મોટું કામ કરવું હોય તો એના માટે એક મજબૂત, ભરોસાપાત્ર પાયો તૈયાર થાય.
અને કોઠારીજીના મતે આ જ છે સાહિત્યિક તથ્યોની સાચી માવજત.
બરાબર. એમની કાળજીપૂર્વકની જાળવણી, ચકાસણી અને વ્યવસ્થા.
તો
આ આખી ચર્ચાનો કોઠારીજીના આ વક્તવ્યોનો સારાંશ એ જ નીકળે છે કે સાહિત્યના અભ્યાસ અને વિવેચનમાં ભલે કલ્પના, અર્થઘટન, રસદર્શન આ બધાનું મહત્ત્વ હોય, પણ એનો પાયો તો નક્કર તથ્યો અને ચોકસાઈ પર જ રચાવવો જોઈએ.
હા, તથ્યોની ચકાસણી કરવી, એને ચોક્કસ રીતે રજૂ કરવા, શાસ્ત્રીય પદ્ધતિઓ અપનાવવી, સર્વમાન્ય ધોરણો બનાવવા, પાયાના સંસાધનો ઊભા કરવા, આ બધું કામ કદાચ થોડું શુષ્ક, રસ વગરનું લાગે, પણ એના વગર સાહિત્યિક અભ્યાસની જે આખી ઇમારત છે એનો પાયો પોલો રહી જાય, એની ગુણવત્તા અને પ્રામાણિકતા પર સવાલ ઊભો થાય.
કોઠારીજીનું છેલ્લું વાક્ય બહુ મહત્વનું છે. આપણા સાહિત્યિક જ્ઞાનકોષને આપણે તથ્યપૂર્ણ રાખવા માંગતા હોઈએ તો જૂની વિદવત પરંપરાનો આદર કર્યા વિના અને એને ટકાવી રાખ્યા વિના ચાલશે નહીં.
ખરેખર. અને અહીં એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે, ખરું ને?
કયો પ્રશ્ન?
કોઠારીજે આ બધી વાત કરી 1985માં. આજે આપણે 2024-25માં છીએ. લગભગ 4 દાયકા વીતી ગયા. તો આટલા વર્ષોમાં એમણે જે ચિંતાઓ વ્યક્ત કરી હતી, જે જરૂરિયાતો બતાવી હતી, એ દિશામાં આપણે ખરેખર કેટલા આગળ વધ્યા છીએ?
આ વિચારવા જેવો મુદ્દો છે.
શું એમણે જે પાયાના સાધનો માંગ્યા હતા, સારા કોષ, વર્ણનાત્મક સૂચિઓ, વિસ્તૃત સંદર્ભ ગ્રંથો, એ આજે આપણી પાસે સંતોષકારક રીતે ઉપલબ્ધ છે?
શું આજનું સંશોધન અને વિવેચન તથ્યોની ચોકસાઈને પહેલા કરતાં વધુ મહત્વ આપે છે,
કે પછી સ્થિતિ એ જ છે? અથવા તો ઇન્ટરનેટ અને ડિજિટલ યુગ આવ્યો, માહિતીનો ધોધ વહે છે, પણ એની સાથે વિશ્વસનીયતા અને ચોકસાઈના નવા જ પડકારો ઊભા થયા છે.
આ સવાલો ખરેખર મનન કરવા જેવા છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.